Gospodje, Vrdenski namete namet, ima 19 number na bolu para predstavlje čale. Aaj je uttam tapani aradna no jivar se, savarna je vivaan ka predstavlje se. Tap, ena ki virut kone se? Iccha. Koi pan prakar ne iccha ki izrahi, e uttam tap se ane eni aradna. ખરેખર તો ઈચ્છાતી રહી નિકાંક્ષપણું ક્યારે પ્રગટ થાય છે? નિકાંક્ષપણું ક્યારે પ્રગટ થાય? સમ્યક દર્શન થતા જ નિકાંક્ષપણું થાય. શા માટે સમ્યક દ્રષ્ટિ નિકાંક્ષ રહેશે? શા માટે? જ્યાં પૂર્ણ તત્વ હાથ આવ્યું છે, હવે કોની ઈચ્છા? હા, એટલું છે, પૂર્ણ તત્વનો પૂર્ણ સ્થિરતા નથી, પણ તત્વ કેવું હાથમાં આવ્યું છે? જેને એક રત્નનો ભરેલો મોટો ખાણ કે કુંભ મળી ગયો, હવે કાઢવાના ભલે વાર લાગે, પણ હવે ઈચ્છા કોની થશે? એમ સમ્યક દર્શન થતા નિકાંત. હમણાં જ આપણે શેમાં લીધા હતા? આ શેમાં પ્રતિકરણમાં શેમાં લીધા હતા? નિજરા અધિકારમાં. જો એ પ્રતિક્રમણ છે, એમાં બહુ જ સુંદર રીતે આપણે પહેલી શરૂઆત શું કરીએ છીએ? પ્રતિક્રમણમાં કેટલા ભેદ છે? છ. ક્યાં ક્યાં છે? સાથે જોવું જ જોઈએ. બધાને બહુ સુંદર એમાંથી ખબર પડશે કે એમાં છ મૂળ છે. એમાં પહેલું કયું છે? સામાયિક તીર્થંકર ભગવાનની સ્તુતિ, ત્રીજું વંદન, પ્રતિક્રમણ, કાયસર અને પ્રત્યય. એ છ ભેદ છે. અને આપણે જે બોલીએ છીએ એમાં પણ એ છ ભેદ કેવી રીતે આવે? તો જો એમાં પેલો જ ભાગ છે, એ કયો છે? મંગલાચરણ. નમસ્કાર મંત્ર છે. કારણ કે કોઈ પણ શરૂઆત થાય તો પેલું શું હોય છે? મંગલાચરણ. અને મંગલાચરણમાં કોને યાદ કરીએ છીએ? આપણે અનાદિ મૂળ મંત્ર જે પંચ પરમેશ્વર છે એને યાદ કરીએ. પછી બીજો કયો છે? તીખૃતો, એટલે વંદના છે ને, પંચ પરમેશ્વર ને બે. એ તો એક પ્રારંભ મંગલાચરણ છે. જેમ પૂજામાં પણ આપણે શું કરીએ છીએ? માંગલિક ચાલુ કરીએ છીએ ને, નમસ્કાર મંત્ર ને એ માંગલી છે. અને પછી આખો પૂજાનો એ શરૂઆત થાય છે. એમ અહીંયા કહેવા પછી ત્રીજો પાઠ, જેમાં વાંચવું હોય તો છે ત્રીજો જ પાનો હશે, પાઠ ત્રીજો. હવે ભગવાન આત્માના કેવા ભાવને ભગવાન સામાયિક કહે છે તે હવે કહેવાય. બરોબર છે? તો એક વિચારવા જેવું છે. ફરીથી શું શબ્દ વાપર્યો છે? ભગવાન શરીરની ક્રિયાને, કઈ શરીરની ક્રિયાને સામાયિક કહે છે એ કહેવાય છે. એવું નથી કશું લખ્યું છે. કોના ભાવને? શરીરના કે આત્માના? સામાયિક કોઈ ક્ષેત્રમાં નથી, સામાયિક કોઈ વાણીમાં નથી, સામાયિક કોઈ શરીરની ક્રિયામાં નથી. શું શબ્દ વાપર્યો છે? આત્માના એવા ભાવને ભગવાન સામાયિક કહે છે તે હવે કહેવાય છે. તેમાં શરૂઆત છે નથી. જે સમતામાં લઈ કરે અધિક અભ્યાસ. સમતા એટલે શું છે? આજે પેલી બે ગાથાઓ છે એ શેમાંથી લીધી છે? યોગસારમાં. અને એના પછીની જે ગાથાઓ છે એ બધામાં એક લાઈન કોમન, સ્થાયી સમાયિક તે અને પાઠ્યો શ્રી કેવળી, એ નિયમસારમાં. નિયમસારમાં કુલ કુલ આચાર જે કહે છે, શબ્દ શું આપ્યો છે? સ્થાયી. સામાયિક કેટલા કલાકની હોય? કેટલી મિનિટની હોય? હોય છે 48 મિનિટની હોય છે. એટલા માટે તો ઘરે રાખવું પડે ને, પછી વધી જાય તો નહીં. કેટલા મિનિટની સામાયિક હોય છે? તો એટલા માટે ત્યાં સત્તા તો ખરી યથાર્થ સામાયિકને કાળની મર્યાદા ન. સામાયિક તો સદાની હોવી જોઈએ. કારણ કે સામાયિક શું છે? સમતાનો લાભ, તેનું નામ સામાયિક. અને એ નિયમસારમાં એ જે સામાયિકની વ્યાખ્યા છે, કયો અધિકાર હશે? કયો અધિકાર હશે? સમાધિ અધિકાર. ત્રણ સાથે લિંક લેવું છે, સમતા, સામાયિક અને સમાધિ. સમતા સાથે સામાયિકનું શું રિલેશન છે? જ્યાં સમતા ભાવ છે ત્યાં સામાયિક છે. સમતા ભાવની પ્રાપ્તિ, તેનું નામ સામાયિક. અને જેના જીવનમાં સામાયિક છે એને નિરંતર સમાધિ છે. સામાન્ય પણ આપણે સમાધિ માટે ક્યાં સુધી રાહ જોવી પડે? સમાધિ ક્યારે હોય? જીવતા હોય કે મરણ સમયે હોય? સમાધિ ક્યારે લેવાય? જીવતા લેવાય કે મરણ સમયે લેવાય? અરે જ્યાં સમતા છે ત્યાં સામાયિક, અને જેના જીવનમાં સામાયિક છે એને નિરંતર શું છે? સમાધિ છે. એને આદિ વ્યાધિ ઉપાધિ થી રહી સમાધિ અને મરણ સુધીની એ રાહ જોવાય. તો પેલો પ્રતિક્રમણ નો પેલો બોલ આપણે કયો છે? સામાયિક. આવી ગયું. હવે ચોથો પાઠ શું છે? હવે તીર્થંકર ની સાચી સ્તુતિ નું સ્વરૂપ કહેવામાં આવે છે. ચોથો આપણે પણ આમાં બીજો બોલ કયો છે? તીર્થંકર ની સ્તુતિ. એવું અને તીર્થંકર ની સ્તુતિ માં ત્રણ ગાથાઓ છે. સમય સારી કઈ છે? 31, 32 અને 33. અને એ તીર્થંકર વાંધો નથી ને, આ તો થોડો વિષય દરેક બોલી જઈએ, પણ શું છે કઈ ખબર? એક જીવનમાં એક પ્રકાર ક્રિયા માત્ર કરવીની સમજણ સાથે હશે તો લાભ છે. બાકી ખાલી બોલવાથી જો લાભ થતો હોત ને તો ટેપ રેકોર્ડર ને તો હારો ગરમ જલ્દી થઈ જાય. આપણે તજી બોલતા કઈ ભૂલ પણ થાય, એમાં ભૂલ વગર થઈ જાય ને, તેને થઈ જાય જલ્દી. તો અહીંયા ત્રીજું છે તીર્થંકર ભગવાન ની સાચી સ્તુતિ. અને કેટલા ત્રણ પ્રકારની? જીતેન્દ્રજી, જીતમોરજી અને ક્ષીરમોરજી. એ ત્રણે હમણાં બોલા તો યાદ જ છે. તો બે થઈ ગયા, છ વિભાગ હતા, એમાંથી કેટલા થયા? બીજું. હવે ત્રીજું કયું છે? વંદન. તો પાઠ પાંચમો કયો છે? અનન્ય શરણના આપનાર એવા દેવને અત્યંત ભક્તિથી. અને છઠ્ઠો પછી વંદન નો લીધો. તો પાંચમો અને છઠ્ઠો એ કેટલો આવી ગયો? ત્રીજો વિભાગ. હવે ચોથો વિભાગ કયો છે? પ્રતિક્રમણ. ચોથો વિભાગ પ્રતિક્રમણ. પ્રતિક્રમણ ક્યાંથી શરૂ થાય છે? ક્યાં પાઠ થી શરૂ થાય છે? પ્રતિક્રમણ ડિવિઝન છે એ ક્યાં પાઠ થી શરૂ થાય છે? આવું બધું નહીં, અમને તો ખાલી વાંચવાનું છે, વાંચી નાખે બધા. સાતમો કેવી રીતે? જે એમાં શું છે? પ્રતિક્રમણ એટલે શું? પ્રતિક્રમણ પાછા હતું. તેનાથી પાછા હતું છે ભૂતકાળમાં કરેલી જે દોષો છે, ભૂલ છે, એનાથી પાછળ. ત્રણ કાળ છે અને એના માટે ત્રણ આપણા પાસે એ વિધિ છે. ભૂતકાળના કરેલા દોષથી પાછા ફરવા માટે પ્રતિક્રમણ છે. વર્તમાનમાં દોષ થાય એના માટે આલોચના છે. અને ભવિષ્યમાં દોષ કરશું એના માટે કયો છે? તેના માટે દોષ ભવિષ્યમાં કરીશ ને પછી પ્રત્યાખ્યાન, એમ નહીં, ભવિષ્યમાં દોષ નહીં કરવાના વર્તમાનમાં પછતાણ છે. ક્યારે પણ એમ ન વિચારવું, ભૂતકાળમાં તો કરી આવ્યા છે પણ હવે ભવિષ્યમાં કરશું ને પછી એના હું પ્રત્યાખ્યાન પછતાણ લઈશ એવું નથી. તો અહીંયા પ્રતિક્રમણ તો દોષ થી ક્યારે પાછા ફરશું કે આપણને સાચું વસ્તુ સ્વરૂપ શું છે. અને એટલા માટે એમાં આવ્યું છે ને, એમાં મુખ્ય તત્વ જીવ અને અજીવ તેનું સ્વરૂપ. તો એ રીતે આખી સમય સારની એમાં ગાથાઓ, આખા સાતમો જે પાઠ છે એમાં જે જે અધિકાર છે, પહેલો જીવ અજીવ આવશે, પછી બીજું કયું આવશે? આત્મા પરનો કરતા નથી પણ પોતાના ભાવનો કરતા છે બતાવનારું સ્વરૂપ. પછી ત્રીજું પુણ્ય પાપ આવશે. પછી ચોથું આશ્રવ આવશે. આશ્રવ જીવમાં થતા શુભાશુભ ભાવો એ આશ્રવ છે. આશ્રવ પછી સંવર એ શુભાશુભ ભાવો કેમ અટકાવનાર તે બતાવનારું સ્વરૂપ. એના પછી નિદ્રા, જે પૂર્વે બાંધેલા કર્મો છે ને એક દેશ થાય તેનું નામ નિદ્રા છે. એના પછી આગળ આશ્રવ નિદ્રા પછી બંધ અને પછી એનું મોક્ષ. મોક્ષની વ્યાખ્યા શું આપી છે? એમાં જીવની સંપૂર્ણ પવિત્રતા બતાવનારું અને છેલ્લે બધા તત્વોના સાંગ્યા પછી નવું સર્વ વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ. આ રીતે પ્રથમ સમ્યક દર્શન માટેનું છે. પ્રતિક્રમણ એટલે દોષ થી પાછા. તો સૌથી પહેલા દોષ થી ક્યાં પાછા ફરવું? મિથ્યાત્વ. અને મિથ્યાત્વના દોષ થી પાછા ફરવા માટે આપણે સવારના શું ચાલે છે દુર્દેશીના પીડી પ્રવચનમાં? પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. એમાં આજે જે 22મી ગાથા ચાલી, શ્લોક થયેલો, એમાં શું આવ્યું હતું? તત્વ શ્રદ્ધાંત સમ્યક દર્શનની વાત આવે તો એ અહીંયા કીધું કે મિથ્યાત્મના દોષથી જો પાછા ફરવું છે તો સાચી યથાર્થ તત્વની શ્રદ્ધા કરવી પડશે. તો એ દેખાયડા પછી એના પછીનો આઠમો પાઠ. હવે મોક્ષ માર્ગનું બીજું રત્ન સમ્યક જ્ઞાન છે, તેથી તેમાં લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરવામાં, અને એમાં આપણે બોલ્યું છે ને હે ભગવાન મતિ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન. તો જો પેલા ક્યાં દોષથી આપણે સાચી સમજણ દ્વારા મિથ્યાત્મના દોષ છે, હવે બીજામાં શું આવ્યું આઠમી પાઠમાં સમ્યક જ્ઞાન થી, હવે ત્રીજું શું બાકી રહ્યું ચારિત્ર, અને ચારિત્ર માટે ત્યાં શ્રાવક ના બાર અણુવ્રત પાંચ અણુવ્રત છે, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત. એ આખું જો આ રીતે એક એક નું આપણને શું દેખાડે છે સાચું સ્વરૂપ શું છે, અને સાચું સ્વરૂપ જો આપણે સમજશું તો જ દોષ થી આપણે પાછા ફરી એ રીતે આખો વિષય આખો લેવા છે. આ ખાલી એમ નથી કે દરજ શું થાય પ્રતિકરણમાં આવે વાંચનારા વાંચી જાય ને આપણો ઉપયોગ ક્યાંક ભટકતો હોય છે એમ નથી. પૂજ્ય ગુરુદેવસિંહની ઉપસ્થિતિમાં પણ સ્વંગમાં નિયમિત આ એ થતું, અને પૂજ્ય ગુરુદેવસિંહ કહેતા એક કલાકનો સ્વાધ્યાય ખાલી વાંચી જવાની એક ક્રિયા, અને એમાં આખો સમય સારનો જેને કહે ને ઓવરઓલ વ્યૂ, આખો 415 ગાથા છે પણ હું એમાં શું કેવું છે ભાવ આપણને આમાં આવે છે. માટે આ સમજવું નહીં ખાલી બોલવાની ક્રિયા છે અને અહીંયા બેસવાની ક્રિયા એમ નથી, એ દ્વારા આપણે એ સાચી સમજણ સમજ પ્રાપ્ત કરવાનો એમાં ઉપાય છે. અને છેલ્લે તો ચાલો આપણે ક્યાં શું પ્રતિક્રમણ, પ્રતિક્રમણ પછી હજી કયો છે કાયસર, તો આપણે આવે છે લોકસૂત્ર આગળ આવ્યું પેલા પણ આવી ગયું એવું શું કાયસર રૂપે કહેવામાં આવે છે, આવી ગયું 24 તીર્થંકર ની સ્તુતિ તો કાયસ, અને હવે છેલ્લું કયું રહ્યું સત્યાખ્યાન, તો 24 ના પછાણ લઈએ છે થઈ ગયું બધું. અને હવે છેલ્લે જેમ શરૂઆતમાં માંગલિક હોય એમ છેલ્લે પણ શું કહ્યું નમોત્વર્ણમ, એટલે કે જે અરિયંત આદિ છે એના આપણે ઉપકારને યાદ કરીને આ પ્રતિક્રમણ કેવું થાય છે પૂર્ણ થાય છે. રીતે સુંદર રીતે આનું એક સંકલન જે વર્ષો પહેલા પણ જેણે પણ કહ્યું છે એ સુંદર રીતે છે. અને આ રીતે આ ભાવનાથી એમ નથી કે આ શું થાય આપણે તો પેલું કદાચ ને છેલ્લું કરીએ વચ્ચે તો જે કરનારા હોય એવું નથી. એક વિચાર કરો માને આત્મા, આત્મામાં કેટલા કેટલા વર્ષો સુધી રહી શકાય, આત્મામાં કેટલા વર્ષો સુધી રહી કેટલા અનલિમિટેડ તો ક્યાંથી રહેવાય, આત્મામાં સાદી અનંત રહેવાની ભાવના કરીએ છીએ અને આત્મા જેમાં ઘૂંટાતો હોય તે સ્વાધ્યાયમાં પણ જો કલાક ઉપયોગ ન રહે તો ત્યાં તો ક્યારે પણ જીવનમાં ક્યારેય પણ. ખાસ ગુરુદેવસિંહે જે આપણને બતાવી છે ખાલી જળની કે વાણીની ક્રિયા નહીં, અંતરંગમાં રૂચિપૂર્વક ઉપયોગ લગાડશો તો આપણને એમાંથી આત્મહિત થાય એવા ઘણા ભાવ આપણને એમાં સમજવામાં જે આવશે. તો એ પ્રતિક્રમણ આપણે કરીએ છીએ. ચાલો આપણો વિષય ઉપર આપણે આવીએ. કેટલામો બોલ છે? 19 નંબર નો બોલ છે, 10મો પાનું છે. ફરીથી આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા, ક્યાં સુધી પહોંચ્યા પહેલું તો 144 આસનો તો બોલાવી ગયો. પ્રથમ શ્રુત જ્ઞાન ના અવલંબન થી જ્ઞાન સ્વભાવ નિજ આત્માનો નિર્ણય કરો, અને એના ઉપરથી ગુરુદેવ છે સુખભાઈ ખુલાસા કર્યા કે બધા જીવો કોને ઈચ્છે છે, સંસારી જીવો જે દુઃખી જ સુખને ઈચ્છે છે. ખરેખર એક પણ એક વિચારવા જેવું, આપણે બીજાની વાત જવા દઈશ, સુખને ઈચ્છે છે પછી સુખ માટે પ્રયત્ન પણ કર્યો, પ્રયત્ન નથી કરતા એમ નથી તો સુખની ઈચ્છા છે પ્રયત્ન પણ કરે તો ક્વેશ્ચન છે તો મળતું કેમ નથી, ઈચ્છા ન હોય તો પ્રશ્ન નથી, ઈચ્છા પછી પ્રયત્ન ન કરે તો પણ ન મળે એ પણ સ્વીકાર, પણ ઈચ્છા છે સાથે પ્રયત્ન પણ કરીએ છીએ અને ક્યારેક મળે છે ને ક્યારેક મળતું નથી તો મળતું કેમ નથી. અને એના ઉપાય તરીકે ગુરુદેવ શું કીધું કે જે પૂર્ણ સુખ જેને મળ્યું એવા ધર્મા એવા પરમાત્મા કોણ છે એને પહેલા ઓળખી દે એક વાત, પછી એ પરમાત્માએ સુખ પ્રાપ્તિમય વિધિ રસ્તો ઉપાય શું કીધું એ પણ તું શબ્દ શું છે જાણવું. તે શબ્દ પેલા શું કહ્યું તું? ઓળખવું. અને બીજો શબ્દ શું આપ્યો છે? જાણવું. મારે જે પૂર્ણ સુખ જોવે છે, મારે જે પૂર્ણ અતિન્દ્રિય આનંદ જોવે છે, એવો અતિન્દ્રિય આનંદ કોને પ્રાપ્ત થયો છે? એવા પરમાત્માને પેલા શું કરજે? ઓળખજે. પછી હજી અટકી નહીં જતો. પછી એમણે સુખની પ્રાપ્તિની વિધિ શું બતાવી છે, રસ્તો શું બતાવે એને તું જાણજે. અને આ રીતે એ સર્વજ્ઞ પુરુષે કહેલી વાણી તે શું છે? આગમ છે. અને માટે હવે અહીંયા સુધી આપણે પહોંચાતા, પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે? આવ્યું તો પેલા ઉપરમાં શું હતું? પ્રથમ શ્રુત જ્ઞાન ના અવલંબ. એ જ અહીંયા પ્રથમ આગમમાં શું કીધું છે? આગમમાં શું કીધું છે? છદ્રવની વાત છે નહી? આગમમાં કોની વાત હોય? ચક્રવર્તીની, તીર્થંકરની, એની બધી વાત હોય ને? પરલોકની રચનાની વાત હોય. એ બધી વાત સાથે સાથે મુખ્યતા શેની છે? આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે? હવે કેવી રીતે જાણવું છે? પોતાની મેળે વાંચીને જીવનમાં. એટલું તો નથી, ધાર્મિકતામાં નથી, લૌકિક શિક્ષણમાં પણ શું કરીએ છીએ? ટેક્સ્ટ બુક તો અવેલેબલ બારમાં હોય છે ને? પોતાના ઘરે વાંચીને પછી એક્ઝામ દે છે ને? નહીં. શું કરીએ છીએ આપણે? સ્કૂલમાં શું કામ જોઈએ છે? ટીચર પાસે શું કામ જોઈએ? શીખીએ છીએ. અને કદાચ ન્યા ઓછું સમજાય તો ક્યાં જઈએ છીએ? ટ્યુશન ક્લાસીસમાં શું કામ જોઈએ? જો સિદ્ધિ આપતી શક્તિ હોત ટેક્સ્ટ બુકમાંથી તો આ શું કામ કરે? તો જો લૌકિકતામાં એ પ્રકાર છે, એમ અહીંયા પણ આપણી બધાની એટલું સામર્થ્ય નથી કે અલ્પ શબ્દોમાં કેવું વિસ્તારથી સ્વરૂપ બતાવ્યું. શબ્દો તો કેટલા હોય છે અને આપણને ખબર હશે. એક સામાન્યપણે સમયસાની ગાથાઓ કેટલી? 415. અને ગુરુદેવ છે આખું સમયસાર પૂરું કરે કેટલા પ્રવચનો હોય છે? 550 કે ત્યાં સુધીના પ્રવચનો હોય છે ને? તો શું છે, જો ખાલી ટેક્સ્ટથી શરૂઆત આપણને સમજાઈ જતું હોત તો કોઈ સ્કૂલ કોઈ થાત જ નહીં, કોલેજની કોઈ જરૂર જ ન હોત. પણ એ એક ટેક્સ્ટ છે, એના ભાવો બીજા પાસે આપણે સમજીએ છીએ, એમ અહીંયા પણ આગમ છે. અને એટલા માટે સમજવું, આગમ એ કોને કહેવાય? આપણે વાત તો લઈ લીધી છે, આગના મુખારવાને હજી એક કંઈક બીજી કહેવાય છે આગમ. અનુભવી પુરુષે અનુભવ કરાવવાના પ્રયોજનથી લખેલું જે વાત છે તેનું નામ આગમ. કોઈ પણ આગમ કોને લખેલું છે? અનુભવી પુરુષે. આ એવું નથી કે મેં ક્યાંક આવું વાંચ્યું ને ક્યાંક સાંભળ્યું તો હવે લખી જઈએ છે, સાચું ખોટું તમે જાણો એવું નથી. કોને લખેલું છે? અનુભવી પુરુષે. શેના માટે? અનુભવ કરાવવાના પ્રયોજનથી. માત્ર ખાલી વાંચી જવા નહીં, માત્ર યાદ રાખવા નહીં. અને ગુજરાતીઓ આ હિન્દીમાં વાંચી જાય તો શું કહે? ખબર નહીં હિન્દીમાં શું કહે? પડ ડાલા. શું છે પડ? કે એવું જ કેવું છે આપણે, ક્યારે પણ વાંચીને એના ભાવોનું ક્યારે આપણે ગ્રહણ કર્યું નથી. તો અનુભવી પુરુષોએ પોતાના અરે અનુભવને સ્પર્શીને એ આવેલી વાણી છે. તો પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે? તે ગુરુગમે. ગુરુગમે પાછું કેવી રીતે? બરાબર જાણીને. જે અભિપ્રાયથી ગુરુ કહેતા હોય એ જ પ્રકાર. પોતાના ગુજરાતીમાં શું કહે? ડોટ દાપણ કરવું નહીં. એ ગુરુએ જે પ્રકાર. અને એટલા માટે આત્મસિદ્ધ આપણી વાત થઈ ગઈ. ગુરુના લક્ષણમાં સૌથી પહેલું શું મૂક્યું છે? આત્મજ્ઞાન સમજણ. જ્યાં આત્મજ્ઞાન, અને આત્મજ્ઞાન ક્યારે થશે? સમ્યક દર્શન ક્યારે થશે? અનુભવ વિના ક્યારે પણ કોઈને સ્વાનુભૂતિ વિના, આત્માનુભૂતિ વિના, જ્ઞાનાનુભૂતિ વિના કોઈને સમ્યક દર્શન કે સમ્યક જ્ઞાન પ્રગટ થઈ શકતું? તો ગુરુ ગમે. અને આ ગુરુગમ માટે સમયસારની 38 ગાથાનો શબ્દ વાંચ્યો. કયો વર્ષ? સમય સારની આડતે જાતાની ટીકા વિરક્ત ગુરુ દ્વારા નિરંતર સમજાવવામાં આવે. અનાદિનો કેવો જીવ હતો? ભોને વશ અજ્ઞાનથી અત્યંત અપ્રતિભૂત. અપ્રતિભૂત એટલે અજ્ઞાની. કેવો શબ્દ વાપર્યો છે? ક્યાંથી? અનાદિથી. જેના કારણે અજ્ઞાન, મોહના કારણે કેવા છીએ આપણે? અપ્રતિભૂત. ભૂત એટલે જ્ઞાન, અને પ્રતિ એટલે જેવું છે વસ્તુનું સ્વરૂપ એવું જ્ઞાન, અને અ એટલે જેને નથી. અને એટલા માટે અપ્રતિભૂત ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન, અત્યંત અજ્ઞાન. અને એને કોણ મળે છે? વિરક્ત ગુરુ. એવો શબ્દ વાપરો છે? જે સ્વયં રાગમાં એકાકાર હોય, જે ઇન્દ્રિય વિષયોમાં જે એકાકાર ડૂબેલા હોય, એ ક્યારેય રાગથી ભેદજ્ઞાન કરવાનો ઉપાય બતાવી શકે? એ તો કેવા કીધા છે? રાગ ને રાગના વિષયોથી કેવા છે? વિરક્ત છે. સ્વભાવમાં રક્ત છે અને વિભાવથી વિરક્ત છે એવા જ્ઞાની ગુરુ દ્વારા. પછી શબ્દ શું છે? ક્યારે સમજાય ગુરુ? ક્યારે સમજાય? દિવસમાં કેટલી વાર? કેટલી વાર સમજાય? એક કલાક, બે કલાક, કેટલી? નિરંતર. એ બોલ વિચારવા જેવું છે. આપણે બોલી લેશું નિરંતર. આપણી કેપેસિટી છે નિરંતર બેસવાની. ગુરુ તો નહીં જ આપે, ગુરુ પણ ન કરે કોઈ પણ જ્ઞાન. મુનિરાજ હોય તો અરે એ કંઈક વિચારવા જેવું છે. મુનિરાજની વિરક્તિ કેટલી, અપેક્ષા કેટલી હોય? મુનિરાજ ગુરુકુળમાં બિરાજમાન હોય, શ્રાવકો ન્યાયજીને બિરાજી થાય અને વિનંતી કરે ઉપદેશની, તો તરત જ ઉપદેશ નહીં તો કે ક્યારે કરે? ક્યારે કરે? ક્યારે કરે? આવું તો કઈ હોય, આટલા બિચારા દૂરથી નગરમાંથી કામ ધંધો મૂકીને આવ્યા હોય અને ઉપદેશની વિનંતી ભાવના કરે અને ઉપદેશ ના આપે, એટલી તો ઉપેક્ષા. એ ધર્મ લોભી જીવને જોઈને ક્યારેક કરુણા બુદ્ધિ આવે તો ની વાત. એ કે વખતના શ્રાવકોની કેવી ભક્તિ ભાવના હશે કે ગુરુ પાસે, મુનિરાજ પાસે જાય. એક મુનિરાજ મૌનપણે હોય તો આપણને શું થાય છે? આપણને ઘણી આનંદ થાય. પ્રવચન કેમ ચાલે? જલ્દી કરો ને, અમારે સાંભળવું છે. આપણને શબ્દોને સાંભળવા છે પણ મૌન ઉપદેશને કેમ ન સાંભળવું? અરે જ્ઞાનીની મુખ મુદ્રા પણ એક મુખ ઉપદેશ આપણને. અરે એમની ઉપેક્ષાનો, એમના વૈરાગ્યનો, વિતરાગતાનો પણ જીવને કેવી ટેવ પડી ગઈ છે? પરાધીનપણે કર્ણેન્દ્રથી શબ્દો જોવે છે. અરે મૌનમાં પણ એમની વિતરાગતાનો ઉપદેશ. શું બધી બહારમાં જાય ત્યાં તો બધું નહીં, મોઢન આંખમાં ત્યાં તો શીખી લે. બે આમ લાખ મહેરા હોય નાના આતંકી આમાંનો મિનિંગ થાય. જ્યાં બધે બુદ્ધિ જ લગાવે છે અહીંયા કેમ એવું નથી? તો અહીંયા પેલું વિરક્ત ગુરુ દ્વારા નિરંતર એનો ગુરુદેવ સુંદર જ કરે છે. જેને ખરેખર રુચિ લાગે છે, શબ્દો સાંભળવાનો કાળ અલ્પ છે પણ એની ધૂન નિરંતર લાગે, એનું નામ નિરંતર કહેવામાં. અરે બારમાં એક કોકે અપમાન કે માનના કદા શબ્દો કીધા હોય અને એને આપણે શું કરીએ છીએ? પ્રાઉડલી, પ્રાઉડલી કહીએ છીએ ને, હું જિંદગીભર બે રીતે કહીએ છીએ, મારે એ માન અને અપમાન. અરે એમાં જેમ નિરંતર રહ્યા કરે છે એમ અહીંયા આત્મહિતની વાત ગુરુ ગમે વિરક્ત ગુરુ પાસેથી સાંભળવા મળે એની નિરંતર એને શું ચાલે છે? અને એના માટે ગુરુદેવસિંહે ભાવનગરમાં ખબર હશે ને, તેર ધવ પરથી એક વાક્ય બનાવ્યું હતું 1977 માં. શું હતું? ધ્રુવધામના ધ્યેયના ધ્યાનની ધક્તિ ધોણી ધગત અને વિરક્તિ ચખાવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય. ગુરુદેવ પેલું ગોપી ગોપી બધું કહેલું છે. કેવી પરિસ્થિતિમાં આવી ને ખબર હતી? ગુરુદેવસિંહ ને હાઈ ફીવર હતો, પ્રવચન બંધ હતા અને છતાં અંદરમાં બોલન ચાલ્યું. આપણે એમ ના વિચારો, જ્ઞાની પુરુષને આપણે શું જોઈએ છે? જ્ઞાની પુરુષોના યોગ જોયા છે. અંતઃકરણની એક ધારા ક્યારે આપણે ઓછી નથી. બહારમાં ગમે તે પ્રકારના યોગ માં એની અંતરની વિરક્ત પરિણતિ એ નિરંતર આત્મા તરફ એ ઝૂકેલી હોય છે. તો એવી સ્થિતિમાં પણ એ ધૂન અંદરમાં લાગે. અરે ધરતી ધૂણી આમ ખબર હશે, ધરતી ધૂણી પણ એ કહેવાય નહીં. ધરતી ધૂણી શિયાળો હોય, ગરમી માટે શું કરતા હોય છે, તાપણું કરતા હોય, અને તાપણામાં શું થાય છે, અગ્નિ જરા લો થાય પાછું શું કરે છે, એને ધક્કો મારીને પાછું પડે. એમ ભક્તિ ધોણી આ ધારા છે એ કઈ છૂટી જાય ને પછી કરવું જ, પરિસરણ આવે ત્યારે ધર્મ તો ત્યારે જ કરવાનો એવી વાત નથી. ભક્તિ ધોણી કેવી રીતે ધગસ અને ધીરે કામ ન થાય ત્યાં સુધીનું ધગસ છે, અને કામ પૂરું કરવા સુધીની ધીરજ પણ. કામ કરવાની શું છે, ધગસ તો ખબર છે, ઉત્સાહ છે, અને કામ પૂરું ન થાય ત્યાં સુધીની શું છે, ધીરજ પણ છે. એવું નથી આરંભે સુરા અને પછી કેવું થઈ જાય છે બધું, એવું નથી. આવી તો દશા આપણી જીવનમાં હશે ત્યારે સમજવું પાત્રતા થયા છે. તો અહીંયા આત્માનું સુખ સ્વરૂપ શું કહ્યું છે તે ગુરુ ગમે બરાબર, ફરીથી બરાબર એનો કોઈ અર્થ લેશો આપણે બરાબર એટલે શું, જે પ્રકારે જ્ઞાની પુરુષનો કહેવાનો અભિપ્રાય છે બરોબર ગ્રહણ કરીને ઉપયોગની સ્થિરતા દ્વારા. એમ નહીં કે તમે શું કહેવો મારો જરા ઉપયોગ બીજે કે બીજી વાત હોય એમ નહીં, બરાબર જાણીને તેનું અવલંબન કરી એ વાણીને ગ્રહણ કરી ક્યાં પહોંચ્યું છે, જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવો. આવી ગયો ઉપર શબ્દ હતો, જ્ઞાન સ્વભાવ નિજ આત્માનો નિર્ણય કરો. તો ફરીથી શું સ્ટેપ આપ્યો, પેલો શું છે કે પૂર્ણ સુખી કોણ છે એને પેલા ઓળખવા. એ દેવ આવી ગયા, એમણે કહેલી વાણી એ શાસ્ત્ર, અને એના ભાવ કેવી રીતે જાણવા છે, ગુરુ ગમે એ ગુરુ આવી. આ રીતે દેવ શાસ્ત્ર ગુરુ દ્વારા બરાબર જાણી જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવો. હવે જો બહુ સુંદર આપણા માટે એક વાક્ય ગુરુદેવજી કહે છે, નિર્ણય એ પાત્રતા છે અને આત્માનો અનુભવ તેનું ફળ છે. બહુ સુંદર સરસ સિદ્ધાંત છે. ફરીથી તેને પાત્રતા કીધી, કસાઈની મંદતા તે શું છે, પાત્રતા છે. શું છે શબ્દ, શું વાંચવો છે, જ્ઞાનમાં નિર્ણય, પાત્રતા જ્ઞાનમાં તૈયાર થશે ભલે તે કાળે કસાઈની મંદતા હશે, સ્વભાવ હશે, પુણ્ય હશે, પણ પાત્રતા ક્યાં તૈયાર થાય છે, વિકલ્પમાં કે તે સમયની જ્ઞાનની ભૂમિકામાં. શું છે ફરીથી નિર્ણય કોણ કરે છે, ભલે તે રાગ સહિતનો નિર્ણય છે, પણ નિર્ણય કરનાર રાગ છે કે તે સમયની જ્ઞાનની પરિણતિ છે. તો નિર્ણય તે પાત્રતા છે. કોનો નિર્ણય, તત્વનો નિર્ણય. સુખ શું છે, સુખ પ્રાપ્તિનો ઉપાય કોણ છે, સુખને પ્રાપ્ત થયેલા પરમાત્મા કોણ છે, માર્ગે ચાલનારા સાધક કોણ છે, ઉપાય બતાવનાર જીનવાણી કોણ છે, એ બધો નિર્ણય તે શું છે, પાત્રતા છે. અને એના ફળમાં શું આવશે, એ પાત્રતાની ધારા રહી તો શું આવશે, આત્માનો અનુભવ. તમે એક અનુભવ લઈને બેઠા, પણ અનુભવ કેવો હોય, અમને આમ કયો તો ભાઈ લાડવા કહે તો તરત જ ખબર પડે કે એનો કેવો સ્વાદ હોય, જયો હોય. એમ આત્માનો અનુભવમાં અમને કેવો સ્વાદ, કઈ દેખાડો, આ તો બધું શું છે, એબ્સોલ્યુટ છે ને બધું, આમ ખાલી અધરતી વાત ચાલે છે ને. ઓલું તમને કેવું દેખાય છે, સામે પ્રત્યક્ષ દેખાય છે ને, દેખાય છે ને આવું આત્મા આત્મા તમે કહ્યું એટલે, હવે જો કે અમે નાના એટલે તો હા પાડી દેવું, બીજું તો કઈ અમારે ઉપાય. એક સરસ એના માટે પણ આપણે હમણાં છ પદના પાઠમાં લઈએ છીએ, આત્મા છે એની સિદ્ધિ કરીને, જેમ ઘટપટ આદિ છે તેમ શું છે, અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ નો અસ્તિત્વ સ્વીકાર, એમ ચૈતન્ય સત્તાનો જેને મળશે પ્રત્યક્ષ ગુણ છે. શબ્દ શું મળતો છે, ત્યારે જ્ઞાન સ્વરૂપ એ આપણને બધાને ખબર છે કે મારી પાસે જ્ઞાન નથી તો શું કરશું. એવું કોઈ હોય શકે, સાવ અભણ હોય, ભણેલ ન ગણેલ ન હોય, કઈ યાદ નથી, એમ કે મારી પાસે જ્ઞાન, અરે મારી પાસે જ્ઞાન નથી. એટલું જ્ઞાન આવ્યું તારી પાસે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવ, નાનો કે મોટો, ગમે તે, અરે જેને આપણે તિર્યંત સાવ કેવા અબુદ્ધ કરીએ, તિર્યંત ઇનામમાં કેટલી સંજ્ઞા છે, શું સંજ્ઞા છે. તમે રોટલી લઈને ઉભા હશો તો સામે ગલુડિયા કેવી રીતે, ગુજરાતી શું કહે ને, આવશે. અને લાકડી લઈને ઉભા હશે તો કેવું થશે. કોણ જ્ઞાન થી રહિત છે. જ્ઞાન ની વ્યક્તતા ઓછી વધતી થાય જુદી વાત છે. જ્ઞાન છે એ ચૈતન્ય સત્તા નો પ્રત્યક્ષ ગુણ જેને વિષય છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. હું નથી, હું નથી, હું આત્મા નથી, હું જ્ઞાન સ્વભાવી આત્મા નથી એવી કઈ સત્તા એ નિર્ણય કર્યો. જે સત્તા એ નિર્ણય કરે છે પોતે જ્ઞાનમય આત્મા રહેલો. ખરેખર પોતાને પોતાનો નિષેધ એ જગતમાં તો આશ્ચર્ય. હું નથી, હું નથી, તો હું શબ્દ તે ક્યાંથી લાવ્યો. ગુજરાતી જગત આ પ્રેરણા હશે. હું હું એને શું કહેવાય, વ્યાકરણ ની અપેક્ષા. હું એટલે શું છે, પેલો પુરુષ છે, હજી બીજું સર્વનામ કહેવાય. બરોબર છે, તો એ રીતે હું કોને કહેવાય, સર્વનામ. અને સર્વનામ કોને કહેવાય, નામ ની જગ્યાએ વપરાતો શબ્દ તેનું નામ શું કહેવાય, સર્વનામ છે. અને નામ કોને કહેવાય, નક્કી થઈ શકે છે. કોઈ પણ પદાર્થ ને ઓળખવા માટે આપેલો શબ્દ તેનું નામ નામ છે. નામ છે ને, કોઈ પણ પદાર્થ ને આઈડેન્ટિફાય કરો. કારણ કે એવા ઘણા પદાર્થ બીજાથી એકથી બીજાને જુદો આપણને પાડવા માટે, તો એનો અર્થ થયો કે જ્યાં નામ હશે તો ત્યાં સામે કોણ હશે, કોઈ ને કોઈ પદાર્થ. અને નામ ની જગ્યાએ કયો શબ્દ વપરાય છે, સર્વનામ. તો હું શબ્દ જે તું લાવે છે તો એ હું પણ ક્યાં સ્થાપે છે, તું ક્યાંક તો સ્થાપવું પડશે કે નહીં. અને એ હું શબ્દ એ આત્માના સ્થાને છે, તો આત્મા નામ છે, તો સામે કોઈ ને કોઈ પદાર્થ હોવો જોઈએ. એ અહિયાં જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરો, એ નિર્ણય એ પાત્રતા છે. અને આત્માનો અનુભવ એ તેનું, તેનું એટલે કોનું, કરેલા નિર્ણયનું. એ શું છે, નિર્ણય જે કરેલો છે આત્મા સંબંધીનો નિર્ણય છે એ ક્યારેય નિષ્ફળ જતો એ નથી. તો એ ફળ છે. આવો નિર્ણય કરવાની જ્યાં રૂચિ થાય, શું થયું છે, રૂખી ખાલા તત્વ નહીં, વિકલ્પ નહીં, પણ શું થઈ ગયું છે, અંતરમાં રૂચિ. એક રૂચિ એક એવું ભાવ છે, જ્યાં જેની રૂચિ ત્યાં કાર્યની સિદ્ધિ વહેલી મોડી થયા વગર રહેશે નહીં. રૂચિ ને અનુસાર વીર્ય કામ કરે, અને વીર્ય એક બાયમાં પુણ્ય કામ કરશે. આપણે વાત થઈ ગઈ છે, બાયમાં કોણ કામ કરશે, પુણ્ય. અને અંતરંગમાં કોણ કામ કરશે, પુરુષાર્થ, વીર્ય કામ. અંતરંગમાં પુરુષાર્થ થાય અને કાર્ય ન થાય એવું ક્યારેય બનવાનું. જેમ પુણ્યનો ઉદય હોય અને બાયમાં અનુકૂળ સહયોગ ન મળે એવું ક્યારેય બનતું નથી. તો અહીંયા આવો નિર્ણય કરવાની જ્યાં શું થાય છે, રૂચિ થાય ત્યાં, ત્યાં એટલે શું, જ્યાં ને ત્યાં એટલે શું, એવું બાય કોઈ ક્ષેત્ર માટે જ્ઞાતાની વાત નથી. અહીંયા એટલે જેને, જેને વ્યક્તિ અને જે સમયે જેને આવી રૂચિ થાય તેને શું થશે, અંતરમાં કસાયનો રસ મંદ પડી જ જાય. બે વાત કઈ આવી, તે શું આવી, રૂચિ. અને હવે તેની વાત આવી, કસાયનો રસ મંદ પડી જાય. તેની બે વાત છે, એક શ્રદ્ધાનું અને તે સમયે ચારિત્રમાં. જે રૂચિ છે કોનું કાર્ય છે, શ્રદ્ધાનું છે. અને હવે તેનું એવી જ્યાં રૂચિ આત્માને સમજવાની, આત્માને પ્રાપ્ત કરવાની જ્યાં રૂચિ જાગે છે ત્યાં કસાય સહેજે કેવો થઈ જાય છે, મંદ થઈ જાય. કસાય નો રસ આવું કઈ આપણે બોલીએ છીએ, તને રસની બંધ સિદ્ધિ આવે છે, સમય સામે સ્થિતિમાં આવે છે ને, અરે જ્યાં શૂન્ય જીનવાણી સાંભળતા જ બધા રસો કેવા થઈ જાય છે, ઢીલા પડી જાય. અરે જ્યાં આત્માની મહિમા આવે છે તો પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યેનો રસ છૂટા ઓછો થયા વગર અહીંયા રસ મંદ પડી જ જાય. કસાયનો રસ મંદ પડ્યા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહીં. જો ફરીથી અસ્થિનાસ્તી કરી, કઈ અસ્થિનાસ્તી કરી, પહેલા શું લીધું, રુચિ થશે તો કસાયનો રસ મંદ પડ્યા વગર રહેશે નહીં. અને આ બાજુ કસાયનો રસ એ પ્રકારે મંદ પડશે તો ત્યાં નિર્ણય સુધી પહોંચ્યા વગર રહેશે નહીં. આપણે કોનાથી સ્ટાર્ટ કરીએ? અરે કોનાથી ને, બે સાથે જ હોય છે. એક આ તેના જેવું છે, આપણે પેલી અગ્નિ જોવે છે કે પેલી ઉષ્ણતા જોવે છે, શું જોવે, પેલું શું જોવે, પેલું શું જોવે, સાકર ચાખવી છે કે ગયો ટેસ્ટ લેવો છે, શું કરવું, જેમાં પેલું શું કરવું, સાકર પેલા ચાખવી છે કે ગયો ટેસ્ટ સ્વાદ લેવો છે, શું કરશું. અરે ભાઈ, બે એક સાથે જ છે એવી છે, અહીંયા રુચિ જાગે. જો આ એક વાત સુખામ લીધી ગુરુદેવસિંહ, તત્વની ઊંચી ઊંચી વાત કરે અને પોતાના જીવનના પરિણામોના ઠેકાણા, ભક્ષ અભક્ષના ઠેકાણા ન હોય. અને એ તો ઘણા તો ત્યાં સુધી આ તો બધું ભગવાને બનાવ્યું છે તો ખાવામાં સારી વાત છે. ભગવાને બનાવેલું એટલું જ દેખાય છે, ક્યારેક ઘેર પણ જોઈ લેજે, પણ પછી શું કરે. ક્યારે પણ પોતાના સ્વચ્છતાને પોષવા માટે ક્યારેય જ્ઞાનીનું ઓઠું લે, ક્યારે પણ જ્ઞાની પ્રત્યે આવી વિરાજ ના કરે. અંતે પોષવું તો કોનું છે, પોતાનો રસેન્દ્રીનો સ્વાદ. અને બાનુ પડેલ ત્યાં સુધી છે, ચક્રવર્તીને તો આટલો બધો વૈભવ તો અમને, અરે ચક્રવર્તીના જેટલા પેલા પુણ્ય છે અને તને પુણ્યની શું છે તૃષ્ણા છે. એ અને એક જીવનમાં એક ફરીથી ગુરુદેવસિંહ સરસ મુનિરાજ હોય, હમણાં આપણે આરદાન મુનિરાજ, મુનિરાજ ને શું હોય, આહાર હોય કે આહાર સંજ્ઞા હોય, કે વનંદ સિંહ મુનિરાજ ને આહાર હોય કે આહાર સંજ્ઞા હોય, કે બંને હોય, કે બે માંથી એક ન હોય, બે હોય, એ કઈ વનંદ સિંહ કઈ ફરક જ નહીં. આહાર છે પણ આહાર સંજ્ઞા નથી. આહાર સંજ્ઞા એટલે શું છે, આહારનો પ્રતિભાવ. જે આપણા પૂર્વ અવસર માટે સરસ અન્ને મનને નહીં પ્રસન્ન થાય. સંજ્ઞાના યોગી ચક્રવર્તીને ઘેર આહારનો યોગ બને પણ આહાર સંજ્ઞા નહીં. અને આપણને શું હોય છે, આહાર હોય છે કે આહાર સંજ્ઞા હોય છે, શું હોય છે. અરે આહાર હોય કે ન હોય, આહાર સંજ્ઞા નિરંતર ગ્રંથિ ભાવ તો એ રહેલો જ હોય છે. ક્યાંય જ હોય, પેલું હોય તો પેલું થઈ જાય, શું બનાવ્યું હોય, કઈક મોટસમ કઈક આવે જમણ તો પહેલેથી શું વૃત્તિ થાય. ખરેખર આપણે આપણી વૃત્તિ આ કેવી બહિર્મુખતામાં જાય છે, કોઈ બી વિચાર થયેલો એ નથી. મુનિરાજ અથવા જ્ઞાની પણ રહો, આહાર હોય છે કારણ કે હજી એ ભૂમિકા છે, પણ ક્યારે આહાર સંજ્ઞા હોય શકતી એ નથી. તો અહીંયા કે જ્યાં પોતાને, અહીંયા તો આપણી હજી પાત્રતાની વાત છે, તો જ્યાં આત્મ પ્રાપ્ત કરવાની અંદરમાં પાત્રતા જાગે છે તો પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યેની એની ગ્રદ્ધિ ભાવ, મમત્વ ભાવ એ ઓછો થયા, મંદ થયા વગર પણ નથી. એમાં કોઈ નવું કર્યું કે પરાણે કરવું પડે એવો પ્રશ્ન. અરે આત્માનો અનુભવ એટલે શું, જ્યાં સમસ્ત કસાયથી રહિત થવાની ભાવના જાગે અને એને કસાયનો રસ ઓછો ન થાય એવું ક્યારેય બની શકે નહીં. તો સાથે બે ભયું નહીં સ્વચ્છંદપણે. અમે તો શાસ્ત્રમાં તો એવું વાંચ્યું છે, સમ્યક દ્રષ્ટિ હોય અને છખંડ નું રાજ હોય તો કઈ વાંધો નહીં, વાંધો નથી ને, સમ્યક દ્રષ્ટિ સાથે એવું હોય શકે છે ને. અને એ છખંડ ના રાજ ને પણ સમ્યક દ્રષ્ટિ કેવા જાણે છે, કાળા સર્પ સમાન જાણે છે. બેનસીના વચનામતમાં આવે છે થોડા વખત પેલા જ ગુરુદેવને કહેવાય કાગ વીચ માનસ હે સમ્ય દ્રષ્ટિ. અરે જ્ઞાનીના પુણ્યના યોગ છે એના પ્રત્યેનો ગ્રદ્ધિ ભાવ નથી, એના પ્રત્યેનો સંગ્રહ છે તો અધિકતા નથી અને નથી તો એની તૃષ્ણા નથી. કદાચ પુણ્યના ઉદયે જ્ઞાનીને તીર્થંકરને બાયમાં આવો યોગ હોય તો યોગ હોય તો એની શું નથી અધિકતા નથી અને ન હોય તો એની કોઈ તૃષ્ણા નથી. જીવનમાં એ તો આ રીતે કસાયનો રસ મંદ પડ્યા વિના આ નિર્ણયમાં, ક્યાં નિર્ણયમાં, આત્મા જ્ઞાન સ્વભાવી આત્માના નિર્ણયમાં પહોંચી શકાય નહીં. માટે પ્રથમ શ્રુતજ્ઞાનનું અવલંબન કરવું, જે ઉપર સાથે લિંક લે ભલે શબ્દ નથી પણ માટે તેર પર પ્રથમ શું કરવું, શ્રુતજ્ઞાનનું અવલંબન કરવું. તો પછી શ્રુતજ્ઞાનમાં એમાં એટલે શ્રુતજ્ઞાનમાં દ્રઢ શ્રુતમાં સાચા આગમ ક્યાં છે, તેના કહેનાર પુરુષ કોણ છે અને એના મળમાં ખોલનાર કોણ છે વગેરે છે ને, એટલે ત્રણેય લઈ લો. તો ફરીથી સાચા આગમ એમાં કોણ આવી ગયું, જીનવાણી. એ કહેનાર પુરુષમાં કોણ આવી ગયું, સર્વજ્ઞ દેવ આવી ગયા. અને એના મળમાં ખોલનાર એ કોણ આવી ગયા, ગુરુ. એ બધો નિર્ણય કરવાનો એમાં આવી જાય છે. તો જો એનો ખુલાસો કન્ક્લુઝન, જ્ઞાન સ્વરૂપ આત્માનો નિર્ણય કરવામાં સાચા દેવ શાસ્ત્ર ગુરુ આવી ગયો. નિર્ણય કોનો કરવો છે, જ્ઞાન સજાવી અર્થ એની સાથે સાથે કોનો નિર્ણય આવી જાય, સાચા દેવ જ્ઞાન સ્વરૂપ આત્માને પૂર્ણપણે અનુભવનારા કોણ છે, એ વાત કરનારા જીનવાણી કોણ છે અને એની સાધના કરનારા ગુરુ કોણ છે તેનો નિર્ણય કરવાનું વગેરે બધું ભેગું એટલે સાથે. આ રીતે આપણી ભૂમિકામાં આપણે પહેલું શું કરવું, સાચા દેવ શાસ્ત્ર ગુરુના યોગમાં જીનવાણીનો અભ્યાસ કરીને જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો. અને પછી એ નિર્ણય કરવો એને શું આપ્યું હતું ગુરુદેવસિંહે, શું આપ્યું હતું કરજો, પાત્રતા. અને તે પાત્રતા વડે પુરુષાર્થમાં આગળ વધશું તો આત્માનુભૂતિ સુધી આપણે પહોંચશું. અને આવી આત્માનુભૂતિ થવી તે સાચી ધર્મની આરાધના છે. કાળ પસાર થાય એ આરાધના નથી, અંતરંગમાં તત્વની રૂચિ અને અનુભવનો ઝંખના થવી એના માટે પુરુષાર્થ થવો એ ખરેખર આરાધના.
આવતીકાલનો કાર્યક્રમ